ఓం ఓం నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వంజాయణం నమో లోయే సోపస్సాహనం ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ స్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
ఏం దృష్టి దేవ పరావత విశేషాపేక్ష ఇప్పుడు సాక్షాత్ కర్త థాయి చె విశేషాపేక్ష కర్త సంసార నేనె బంధ આશરો બંધ સ્થિતિ થાય છે પણ સામાન્ય અપેક્ષા એ કરતા છે જ્ઞાન સ્વભાવ અર્થિત હું તો જાણનાર છું ત્યાં વિશેષ અપેક્ષા એ જાણનાર થઈ જાય છે. વિશેષ અપેક્ષા એ જે પર્યાયમાં કરતા ધર્મ ઉત્પન્ન થતો તો રાગને કરવારૂપી એક ધર્મ એક સમયવર્તી ઉત્પન્ન થતો હતો એ વાત સાચી છે. પણ જ્યાં ત્રિકાળી ઉપર દ્રષ્ટિ ગઈ અને વિશેષને જુએ છે તો જેમાં અહીંયા જાણનાર વિશેષમાં પણ જાણનાર જાણનાર સાક્ષાત કરતા થયો. અકર્તા થયો એટલે જ્ઞાન નો કરતા થઈ ગયો. રાગ નો અકર્તા થયો એટલે જ્ઞાન નો અકર્તા થયો. જ્ઞાન નો કરતા થયો તો જ્ઞાન નો કરતા થયો તો નાયક નો કરતા થયો અને કરતા કરનું પણ થઈ ગયું. હે જો તો ખરા કળનું કામ છે. કળનું કામ બળનું કામ નથી. આમાં વિશેષ અપેક્ષા કરતા છે એ ક્યાં સુધી કે હું કરતા છું ત્યાં સુધી. હું એટલે અકર્તામાં હું પણ કહ્યું ને એટલે પર્યાયમાં દોષ થયો. પણ હું અકર્તા છું હું અકર્તા છું હું જ્ઞાતા છું તો હું એ જ્ઞાતા છું. હું પણ ત્રિકાળીમાં આવતા કાર્ય સ્થિતિ થાય છે. બસ બીજું થાય છે અમિતા સમજાણો લવ નીચે જો વિશેષ અપેક્ષા એ પણ કરતા ન હોય તો કરતા બુદ્ધિ છોડો એ ઉપદેશ ન હોય. કરતા શક્તિ છે ને
નહીં કરણ શક્તિ શક્તિ નંબર
194
નહીં આપકે મેં 444
444
જી
કરણ શક્તિ ચલતી 43મી. અચ્છા બોલો કરણ તો કયા ઈ દરમિયાન કરણ શક્તિ કા પેલા પાના કે બીજા પાના દૂસરા પાન. હા આ હા સાધન ગુણ અહીંયા
444
મેં સાધન બાર
એના પછી
અહીંયા સુધી છે. બરાબર ચાલો
બોલો.
ॐ ॐ नमो अस्तु नमो अस्तु नमो हरियन्त्राणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्राय नमो हरि सुमस्रावणं नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावाय. आ श्री समयसार जी परमागम शास्त्र छे एनो छेल्लो अधिकार परिशिष्ट एमां 47 शक्तिनो वर्णन छे. એમાં 43 નંબરની શક્તિ કરણ શક્તિ એટલે સાધન આત્માનું ધર્મ કરવાનું સાધન આત્મા પોતે છે એના ઉપરના પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન.
જે ચૈતન્યના તળમાં ઊંડા ઉતરીને શોધ કરે છે તેમને પોતાના આત્મામાં જ પોતાનું સાધન ભાસે છે. અરે પોતે જ સાધનરૂપ થઈને સમ્યક દર્શન આદિ નિર્મળ ભાવોને પ્રાપ્ત કરે છે. આહા, જ્ઞાનને સૂક્ષ્મ કરીને જે અંતરમાં વાયડું સ્વાભિમુખ કર્યું ત્યાં ભગવાન આત્માનો અનુભવ થાય છે. આ સ્વાભિમુખ જ્ઞાનની દશાને ભગવતી પ્રજ્ઞા કહે છે. અને આ જ સ્વાનુભવનું ને મોક્ષનું સાધન છે. ભગવતી પ્રજ્ઞા અભેદપણે આત્મા જ છે. અરે
બરાબર છે, એમ જ છે.
ભગવતી પ્રજ્ઞા અભેદપણે આત્મા જ છે.
એટલે જે અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા અનુભવમાં આવ્યો તે અતિન્દ્રિય જ્ઞાન ભગવતી પ્રજ્ઞા એ પોતે અભેદપણે આત્મા જ છે, પર્યાય નથી. અભેદમાં ભેદ લાલભાઈ, અભેદમાં ભેદ દેખાતો નથી. એ પ્રભુ એ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ દેખાતો નથી, પણ જ્યારે અનુભવ થાય છે ત્યારે અનુભૂતિની પર્યાય જુદી દેખાતી નથી. અનુભૂતિ પોતે આત્મા બરાબર.
તેથી આત્મા જ પોતે પોતાના નિર્મળ ભાવોનું સંકિતથી માંડીને સિદ્ધપદ પર્યંતના ભાવોનું સાધન છે. અને આ સિવાય ભિન્ન સાધન કયું હોય તે ઉપચાર માત્ર કયું છે એમ જાણવું. સમજાણું કયું? અરે પોતાની શક્તિનું અંતરમાં શોધન કર્યા વિના, પોતાના સાધનનું ભાન કર્યા વિના એ 84ના અવતારમાં રહ્યા કરે છે. અહીં મોટો અબજોપતિ શેઠ હોય તે મૂર્ખ મરીને જાય હેઠ હેઠ ક્યાંય નરકમાં. આ બધું બાગ બંગલા ને ધન સંપત્તિ ધૂળ ધાણી બાપુ નરકમાં એની પારાવાર વેદના દુઃખનું શું કહેવું? અરે અનંતકાળ તો એને અનંતી વેદનાનું દુઃખનું સ્થાન એવા નિગોદમાં ગયો છે. ભાઈ તારે મુક્ત દુઃખ મુક્ત થવું હોય તો અંતરમાં તારામાં એનું સાધન છે તેનો નિશ્ચય કર. પર્યાયમાં જે નિર્મળ જ્ઞાન ને આનંદનું કાર્ય એક પછી એક પ્રકટ થાય છે તે વિતરાગી ભવતા ભાવનું કારણ કહે છે કે આત્મામાં સદાય રહેલી સાધન શક્તિ છે. આત્મામાં અંતરદ્રષ્ટિ કરી છે તે દ્રષ્ટિવંતને શ્રદ્ધા ગુણ વડે આત્મા પોતે સાધન થઈને સંકિતપણે પરિણમે છે. જ્ઞાન ગુણ વડે આત્મા પોતે સાધન થઈને સમ્યક જ્ઞાનપણે પરિણમે છે. આનંદ ગુણ વડે આત્મા પોતે જ અનાકુલ આનંદપણે પરિણમે છે. આમ સાધન ગુણનું સર્વગુણમાં રૂપ હોવાથી સર્વગુણોમાં પોતપોતાની પર્યાયોનું સાધન થવાનું સામર્થ્ય હોય છે. બધા ગુણ પર્યાયો અભેદ આત્મામાં જ સમાતા હોવાથી આત્મા જ સાધન સાધે છે. ભેદ તો સમજવા માટે છે. અરે આ વાતનો અત્યારે બહુ લોભ થઈ ગયો છે. ઊંચા પદ ધરાવનારા પણ વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો ને તમારું કલ્યાણ થઈ જશે એવી પ્રરૂપણા કરે છે. પણ ભાઈ શુભભાવ કરતા કરતા શુદ્ધતા થશે એવી પ્રરૂપણા સમ્યક નથી. કેમ કે શુભરાગ કોઈ શુદ્ધતાનું સાધન કે કારણ નથી. આ શેઠિયાઓ મોટા મોટા બંગલા બંધાવે, કોણ બંધાવે એ તો કથન છે. પછી બંગલાનું વાસ્તુ લે ત્યારે મોટો ઉત્સવ ઉજવે છે. પણ એ તો પરઘર બાપુ, તારું ઘર નહીં. ભગવાન તારા સ્વઘરમાં તો ચૈતન્યની અનંત શક્તિઓ ભરી છે. તે નિજ ઘરનું નિજ ચૈતન્ય ધામનું તારે વાસ્તુ લેવું હોય તો તારા અભેદ સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરવી પડશે. અને નિમિત્તની નહીં, પર્યાયની નહીં, રાગની નહીં ને ગુણભેદની નહીં. ધ્રુવ સ્વભાવ એ જ્ઞાયક ભાવ સ્વદ્રવી છે એની દ્રષ્ટિ કરવાથી સ્વઘરનું અનંત સુખ ધામનું વાસ્તુ થાય છે. આવી વાત છે. હવે ક્યાંય આવી તત્વની વાત સાંભળવા મળે નહીં ને પૈસા રળવામાં ને વૈરા છોકરામાં સાચવવામાં ને વિષય કસાયના ભોગમાં એમને એમ જિંદગી વિચારની વિચારાની ચાલી જાય. માન કોઈક દી કલાક બે કલાક કદાચ સાંભળવાનો વખત મળે તો કુગરુ વિચારાને લૂંટી લે. વાણિયા એમ તો બીજું ન છેતરાય પણ અહીં ધર્મમાં છેતરાઈ જાય છે. દાન કરો, ભક્તિ કરો, સમય શિખર ને શત્રુંજયની જાત્રા કરો, બસ પછી શું શું છે કે આ ધર્મ આવો ઉપદેશ મળે ને વાણિયા છેદરાઈ જાય. લોભિયા ખરા ને બધે સસ્તું શોધે, જેમ
સસ્તું શોધે આટલી ક્રિયા કરો ધન થઈ ગયું, સસ્તું થઈ ગયું.
જેમ સસ્તા ફળ લાવે અને પછી બગડેલા સડેલા અને ખાટા નીકળે એટલે ફેંકી દેવા પડે, એમ અહીં સુભાવમાં સસ્તો માર્ગ શોધી લાવે પણ મોંઘો પડી જાય. કેમ કે એમાં ક્યાંય ધર્મ નથી. વિચારા ધર્મના નામે છેતરાઈ જાય. આ ત્યારે કોઈ વળી કહે છે કે પણ સમય શિખરની યાત્રાનો તો બહુ મહિમા કર્યું છે. કહ્યું છે કે એક વાર બંદે જો કોઈ તાકો નરક પશુ ગતિ નહીં હોય. અરે ભાઈ, શુભ ભાવથી પુન બંધાતા એક વાર કદાચ નરક પશુ ગતિ ન મળી તો તેમાં શું ફાયદો થયો તને? આ સ્વર્ગનું આયુષ પૂરું કરીને અજ્ઞાનવશ પશુ થશે અને પછી નરક જશે. અને તને પુણ્યનું ફળ દેખાય છે પણ અજ્ઞાનનું ને મિથ્યાનનું ફળ નથી દેખાતું.
પુણ્યનું ફળમાં તો લિમિટેડ કાળમાં તને અનુકૂળતા દેખાશે, અને મિથ્યાત્વના પાપમાં ઓહો અનંત કાળ સુધી થાય. અનલિમિટેડ છે મિથ્યાત્વનું ફળ. પુણ્યનું ફળ લિમિટેડ છે, મર્યાદિત કાળ પૂરતો. કાળ અને ભાવ બે મર્યાદિત. પુણ્યનું મિથ્યાત્વનું ફળ કાળ અપેક્ષા અને ભાવ અપેક્ષા એ અનંતો. કાળ પણ અનંતો અને ભાવ પણ તીવ્ર દુઃખ. બે જુદા પડ્યા ગુરુદેવે, બાકી કોઈને ખબર જ નથી. અમને તો કાંઈ ખબર નહીં, મહારાજ પાસે જાતા હતા સાંભળવા. આહા, કરો સામાય કે પ્રતિક લીલોતરીનો ત્યાગ ને જોયા. આહા, કેમ કે શનકશમાં જાત્રા તો હોય નહીં એટલે એ તો ઉપદેશ આપી નહીં કાંઈ. આટલું કરો બસ, એ પ્રતિજ્ઞા લઈ લીધી. હવે 4 મહિના સુધી સામાયિક રોજ કરો, લીલોતરીનો ત્યાગ જોયા વગેરે.
દોષ
ની કોઈ વાત જ કરતું નતું.
શાસ્ત્ર માં બધું હતું પણ કોણ કોઈ કઈ
શાસ્ત્ર માં હતું પણ કોઈ કાઢી શકે.
બોલો, તને પુણ્ય નું ફળ દેખાય છે,
દેખાય છે,
ને અજ્ઞાન ને મિથ્યાત્વ નું ફળ નથી દેખાતું.
એટલી મૂર્તા થઈ ગઈ છે, જ્ઞાન બિડાઈ ગયું. જ્ઞાન શક્તિ, વિવેક શક્તિ બિડાઈ ગઈ, વેદનાની શક્તિ બિડાઈ ગઈ
છે. બાપુ, મિથ્યાત્વ ભાવનું ફળ પરંપરાએ નિગોત છે ભાઈ. જ્યાં સુધી આત્મ જ્ઞાન નથી, સ્વભાવનું સાધન નથી, સ્વરૂપના પ્રતીતિને વિશ્વાસ નથી, તો ક્રિયાકાંડના આલંબને એકાદ ભાવ સ્વર્ગનો મળી જાય. પણ પછી ત્રિયંચ થઈને નરક કે નિગોતમાં જીવ ચાલ્યો જશે, તેને ભવનો અભાવ નહીં થાય. ભવના અભાવનું સાધન તો સ્વભાવના આલંબનથી જ પ્રકટ થાય છે. સાધકને વર્તમાન નિર્મલ વિતરાગી ભાવના ભવનનું કારણ આત્માની કરણ શક્તિ છે. પ્રશ્ન, હા પણ તે ઉત્કૃષ્ટ સાધન કયું છે? પણ જગન સાધન બીજું કઈ છે કે નહીં બોલો. હવે ઉત્કૃષ્ટ સાધન તો
ઉત્કૃષ્ટ એટલે સાચું સાધન, જગન ની બીજું છે કે નહીં
એ
પ્રશ્ન કરે. એ ઉત્કૃષ્ટ છે એમને મંજૂર છે, પણ બીજું જગન નિયમ
આમાંથી આ કાઢ્યું એને. ઉત્કૃષ્ટ એટલે એકમાત્ર સાધન,
એકમાત્ર.
ભયંકર
એ આ બધું અજ્ઞાનમાંથી જન્મેલી બહારની ક્રિયા છે. બધી જેટલી તમને દેખાય છે હિન્દુસ્તાનમાં,
બરાબર છે એકદમ,
કે આખા દેશમાં કે વિશ્વમાં, એ બધું અજ્ઞાનમાંથી જન્મેલું,
બિલકુલ સહી વાત,
પક્ષ છે, બંધનો પક્ષ છે જબરજસ્ત, પાપનો પક્ષ છૂટે પણ ભૂલના પક્ષમાંથી છૂટવું અને ઇન્દ્રિય જ્ઞાનના પક્ષમાંથી છૂટવું,
એ તો બહુ બહુ જ રેર, બહુ આ તો રેર કે
રેર
ઇન્દ્રિય જ્ઞાનમાંથી છૂટે તો આપ ની શરણમાં આવ્યો હોય એને જ ખબર પડે ખરેખર, નહીં તો ખબર એ ના પડે કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, આ શું કહે છે,
શું કહે છે, જ્ઞાન નથી.
સચ્ચી વાત હા, તે જગન સાધન છે કે નહીં,
પછી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી એટલું કહ્યું, પછી તો પછી તો નહીં પણ નથી,
બરાબર,
પેલો આ તબક્કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, પછી જયારે લંબાવો તો નહીં પણ નથી,
બરાબર,
નહીં તો જ્ઞેયથી પણ વ્યવહાર થવું પડે, જ્ઞેયથી વ્યવહાર થાય એમ કહ્યું ને, તો ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, જાણવા લાયક નથી, આદરવા લાયક તો નથી,
જાણવા લાયક નથી,
જાણવા લાયક
બરાબર,
કરવા લાયક તો નથી પણ જાણવા લાયક પણ
નથી.
જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે, આત્માને જાણે તો ઇન્દ્રિય જ્ઞાનની જ્ઞાન કેરો. ચાલો આગળ,
તો જગત સાધન છે કે નહીં ઓલા સ્વભાવ? ઉત્તર ના, સ્વભાવ સાધન નથી, એ તો ધર્મીને બહારમાં નિમિત્ત રૂપને સહચર કેવો સ્વભાવ હોય છે તેનું જ્ઞાન કરાવવા એના તે સ્વભાવને આરોપ દઈને ઉપચારથી સાધન કર્યું છે.
આરોપ દઈને ઉપચારથી સાધન કર્યું, કર્તન ઘણા આવે પાર વગરના,
પણ તે નિયમરૂપ સાધન નથી, તે સાધન જ નથી,
નિયમરૂપ સાધન નથી, એટલે
સાધન જ નથી,
નિયમરૂપ સાધન નથી પણ અપવાદ તો છે કે નહીં, પછી કે સાધન
સાધન ની નહીં, ઉત્કૃષ્ટ સાધન એટલે એકમાત્ર નિયમરૂપ સાધન, બરાબર, ઉત્કૃષ્ટ સાધન એટલે એકમાત્ર
એકમાત્ર
નિયમરૂપ સાધન એવો અર્થ થાય છે. વાહ પ્રભુ, સમજાણું કઈ? ભવના છેદરૂપ સાધકનું ખરું સાધન એકમાત્ર આત્મસ્થિત નિર્મલ પરિણત સાધન શક્તિ છે, આવી વાત છે. આમાં થોડા શબ્દે ઘણી બધી વાત કરી છે. અનંત ગુણધામ પ્રભુ આત્મામાં એક ચારિત્ર ગુણ છે, તે ચારિત્ર સ્વભાવમાં કરણ સાધન શક્તિનું રૂપ છે, જેથી વિતરાગી પર્યાયનું કારણ તે ચારિત્ર ગુણ થાય છે. અર્થાત ચારિત્ર ગુણ વડે આત્મા પોતે સાધન થઈને ચારિત્રની વિતરાગી દશારૂપ પરિણમે છે. ઓહો, ચારિત્રની અકશાય વિતરાગી પરિણતિ સંત મુનિવરોને હોય છે ને, તેનું સાધકતમ સાધન અંદર ચારિત્ર પરિણત આત્મા છે. આ મુનિવરોને તેમની દશામાં પ્રચુર આનંદનું વેદન હોય છે. સમ્યક દર્શનમાં આનંદનું વેદન છે પણ પ્રચુર આનંદનું વેદન નથી. વિતરાગી નિર્ગ્રંથ દિગંબર સંત મુનિવરને પ્રચુર આનંદનું વેદન હોય છે. જુઓ, વસ્ત્ર સહિત હોય તો કોઈ સાધુ નથી, તેમજ ખાલી વ્રત તપના સાધન કરે તે સાધુ નથી, કારણ કે એ તો બધો રાગ છે ને બંધનું કારણ છે. ભાઈ, ત્રણ લોકના નાથ કેવલી પરમાત્માએ કહેલી વાત અહીં સંતો વાળતિયા તરીકે જાહેર કરે છે. જન્મ મરણ મટાડવાના બીજરૂપ સમ્યક દર્શન છે. ઓહો, સમ્યક દર્શનનો મહિમા અપાર છે. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, તેથી સમ્યક દર્શન પ્રકટ કરવું તે ધર્મ નામ ચારિત્રનો ઉપાય છે, બરાબર. ચારિત્ર દશા જેને પ્રકટ થાય તેને બહારમાં દેહની નગ્ન દશા થઈ જાય છે. બહારમાં દેહથી નગ્ન અને અંદર રાગથી નગ્ન એવી વિતરાગી સંત મુનિવરની ચારિત્ર દશા હોય છે. તેને વચ્ચે પાંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે પણ તે કંઈ ચારિત્ર નથી, ચારિત્રનું સાધન એ નથી. અંદર સ્વરૂપમાં પ્રચુર આનંદપૂર્ણ રમણતા હોય તે ચારિત્ર છે, તે ચારિત્રનું સાધન તે ચારિત્રનું સાધન શું? કે પાંચ મહાવ્રત ને પાંચ સમિતિનો વિકલ્પ તે સાધન છે કે ના તે સાધન નથી? ચારિત્ર ગુણમાં કર્ણ શક્તિનું રૂપ છે, જેથી આત્મામાં નિસ્વભાવ સાધન વડે વિતરાગી ચારિત્ર પર્યાયનું ભવન થાય છે. આવો માર્ગ છે ભાઈ, વસ્ત્ર સહિત કોઈ માર્ગ નથી, ને વ્રતાદિ ના રાગને સાધન માને તે માર્ગ નથી, એ તો ઉન માર્ગ છે. આત્માના આનંદના ભોગનું કારણ બહારની ચીજ નથી, સ્ત્રીના શરીરનો કે ગુલાબજાંબુનો ભોગતા આત્મા નથી, પરંતુ તે પદાર્થોના ભોગ કાળે આને જે રાગ થાય છે તે રાગનો તે ભોગતા છે, પણ તે આકુળતાનો ભોગ છે. હવે જેને અનાકુળ આનંદનો ભોગવટો છે તેના આનંદનું કારણ નામ સાધન કોણ? અનાકુળ આનંદનો ભોગ કરવો હોય તો તેના સાધનની શોધ અવશ્ય કરવી જોઈએ. અહીં કહે છે કે તારા આનંદનું સાધન અનંત શક્તિવાન એવો તું જ છો. તારા આત્મામાં એક સાધન શક્તિ ત્રિકાલ પડી છે, તેથી શક્તિવાનને શોધવાથી તેમાં અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી તારો આત્મા જ તને અનાકુળ આનંદનું સાધન થઈને અનાકુળ આનંદનો ભોગ આપે છે. માટે સહજાનંદી નિજાનંદી પ્રભુ આત્માને જ સાધન જાણીને તેમાં અંતર્મુખ થા. સમજાય છે? કઈ અનાકુળ આનંદનું વેદન તેનું નામ ધર્મ છે. આત્મામાં અપરિમિત અનંત શક્તિઓ છે, તેની એક એક શક્તિ અનંત ગુણમાં વ્યાપક છે. એ રીતે પ્રત્યેક ગુણમાં આ સાધન શક્તિ વ્યાપક છે, તેથી અનંત ગુણ નિધાન નિજ આત્મ દ્રવ્ય ધ્રુવ ત્રિકાળીનો આશ્રય કરતા શક્તિઓ વડે આત્મા સ્વયં સાધન રૂપ થઈને પોતાની નિર્માણ પર્યાયોને ઉત્પન્ન કરે છે. આ છે સંકિર્તિ માંડીને પંચ પરમપદ પર્યંતના સ્થાનોની સિદ્ધિના સાધનનું રહસ્ય. વાહ! હવે જૈનમાં જન્મીને પણ લોકો ડમો અરિહંતાણમ ઇત્યાદિ પંચ પરમેશ્વરીના જાપ જપે, પણ એની સિદ્ધિનું સાધન શું એનો વિચાર સુદ્ધા ન કરે. અરે ભાઈ, નમસ્કાર મંત્રના જાપ તો એણે અનંત વાર કર્યા છે, પણ એથી શું લાભ? એ તો શુભ રાગ છે, એમાં પંચ પરમપદ રૂપ ધર્મ ક્યાંથી આવે? પંચ પરમપદ રૂપ ધર્મ દશાના કારણ રૂપ સાધન રૂપ તો અંદર સાધન સ્વભાવમય આત્મા છે. માટે જાપના વિકલ્પના આશ્રયથી ખસી ભગવાન આત્માના આશ્રયમાં જા, એમ કરતા તારો આત્મા જ નિસ્વભાવ સાધન વડે પંચ પરમપદ રૂપ થઈ તેને તને સાધીની સિદ્ધિ કરાવશે દેશે. આ સિવાય બીજી કોઈ રીતે સાધ્યની સિદ્ધિ નથી. આચાર્ય દેવે સ્વયં કળશમાં કહે છે, સતત મનુભવામો અનંત ચૈતન્ય ચિન્હમ નખલુ નખલુ યસ્મા તન્યથા સાધ્ય સિદ્ધિ. આત્માનો આ સ્વભાવ જ એવો છે કે તેને સાધન બનાવીને અનંતા જીવોએ સિદ્ધપદ સાધ્યું છે, અને સ્વભાવના સાધન વડે જ અનંતા જીવ સિદ્ધ પદને સાધશે. નિસ્વભાવ સિવાય બારમાં નિમિત્તમાં કે રાગમાં સાધન શોધનારાને તો સંસારની સિદ્ધિ થશે, અર્થાત તે સંસારમાં જ રખડશે. ભાઈ, સાધકને પોતાનો આત્મ સ્વભાવ જ પ્રતિ સમય નિર્મળતાનું સાધન થાય છે. આત્મામાં સાધન શક્તિ છે, સાધન શક્તિ તો ત્રિકાલ છે, પણ પોતે સ્વસન્મુખ થઈ એની સ્વભાવ સાધનને ગ્રહેતોને સ્વસન્મુખ થઈને સ્વભાવ સાધનને ગ્રહે તો સંકિત સહિત સાધક દશા અવશ્ય પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્યને સાધનપણે ગ્રહતા જ જ્ઞાનાદિ અનંત ગુણો પોતપોતાની નિર્મળ પર્યાયો રૂપ પરિણમી જાય છે. પ્રવચન સાર ગાથા 21 ની ટીકામાં કહ્યું છે કે કેવલી ભગવાન સ્વયંભેવ સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ અનાદિ અનંત અહેતુક અને અસાધારણ જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રકટતા કેવલ જ્ઞાનોપયોગ રૂપ થઈને પરિણમે છે. વાહ! જુઓ આમાં કેટલી સ્પષ્ટ વાત છે, કેવળ જ્ઞાનનું સાધન બીજું કોઈ છે જ નહીં, ને પોતાનો જ્ઞાન સ્વભાવ જ કેવળ જ્ઞાનનું સાધન છે. આવી રીતે શ્રદ્ધા આનંદ આદિ બધી શક્તિઓના પરિણમનમાં સમજી લેવું. ભાઈ આ તો તારા ઘરમાં પૂંજી છે તેની વાત ચાલે છે, આ તારી પૂંજીમાં અનંત ગુણ સ્વભાવ છે, તેમાં એક કરણ સાધન સ્વભાવ છે કે જે વડે પ્રત્યેક ગુણનું સમય સમય નિર્મળ નિર્મળ કાર્ય થાય તેનું આત્મા સાધન થાય છે. ત્યારે કોઈ કહે છે હા પણ આ તો નિશ્ચયની વાત છે. ભાઈ તું એને નિશ્ચય નિશ્ચયની વાત કહે છે એમ કઈ અવગણના કરે, પણ નિશ્ચય એટલે સત્ય વાત છે ને વ્યવહાર તો ઉપચાર છે. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાં કહ્યું છે કે જીન માર્ગમાં કોઈ ઠિકાણે તો નિશ્ચયને મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું, તથા કોઈ ઠિકાણે વ્યવહારને મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નેઓનું ગ્રહણ છે, પણ બંને નેઓના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નેઓ ગ્રહણ કરવા તૈયાર નથી. આ પંડિત પ્રવર ટોરમલજીએ કેટલી બધી સ્પષ્ટતા કરી છે, પણ રે જીવે ભગવાનનો માર્ગ રુચિ લાવીને સાંભળ્યો નથી. બસ એમ ને એમ વ્રતાદિને સાધન માની આંકે જ રાખે છે. પણ બાપુ મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવક ઉપજાયો, પેની જાતમ જ્ઞાન વિના સુખ લેશ ના પાયો. જુઓ આમાં શું કે છે કે સુખ લેશ ના પાયો, એનો અર્થ એ થયો કે એ પરિણામ દુઃખ છે. પંચ મહાવ્રત પાયડા એનાથી લેશ સુખ ન થયું, દુઃખ થયું. આહા, અજ્ઞાની ને બારનું ચારિત્ર દ્રવિચારિત દુઃખનું સાધન થાય છે. ભાઈ તેને આ આકરું પડે છે, પણ આ સત્ય છે. આ ચારિત્ર કોને કહીએ કે જેમાં અંદર પ્રચુર આનંદની લહેર ઉઠે તેનું નામ ચારિત્ર છે, અને આત્મ સ્વભાવ જ તેનું સાચું સાધન છે. વ્રતાદિને સાધન ક્યાં છે તો ઉપચારથી છે, મતલબ કે એમ નથી, ધર્મી તો એને હે જાણે છે ને અજ્ઞાની તેને ઉપાધે જાણે છે, બંનેમાં આવડો મોટો ફેર છે. આવી ગજબ વાત છે ભાઈ. પાત્ર સમજનાર હોય તેને આ કહેવાય છે, પોતાની પાત્રતા ન હોય તેને સાક્ષાત કેવલીની વાણી પણ શું કરે. પાત્રતા પોતાથી પ્રગટ થાય છે, પરથી નહીં. આ પાત્રતા શું ચીજ છે કે જેનાથી સમ્યક દર્શન પામે તેને પાત્રતા કહીએ. અહો, સમ્યક દર્શનની સાથે સિદ્ધ પદ જોડાયેલું છે, મતલબ કે જેને સ્વભાવના આશ્રય સમ્યક દર્શન રૂપી બીજ ઉગી તેને તે સ્વભાવના સાધન વડે સિદ્ધ પદ રૂપી પૂનમ થશે જ થશે. ઓહો, આવો ની સ્વભાવ સાધનનો અલૌકિક મહિમા છે. સમજાય છે કઈ? બરાબર છે. કેટલા
વાર છે? 10 મિનિટ છે.
વાંચી જો, આખું વાંચી દઉં.
શું વાંચો છો?
જરીક જ છે.
હા તો વાંચો ને.
અરે રે, સંસારી પ્રાણીઓ અત્યંત દુઃખી છે, મોટો રાજા હોય અને મરીને નરકમાં ચાલે જાય. આ તીવ્ર હિંસાથી પાપના ભાવ કરી જીવ નરકમાં જાય છે. 25 વર્ષનો યુવાન રાજકુમારને જમશેદપુરીના લોઢા ગાળવાની ભઠ્ઠીમાં જીવતો નાખે ને જે દુઃખ થાય તેનાથી અનંત ગુણી ઉષ્ણતાનું દુઃખ પેલી નરકમાં છે. ભાઈ આવા આવા ભક્તિ અનંતવાર કર્યા છે, તારું દુઃખ દેખનારને પણ રુદન આવ્યા છે. અરે રે, તારા મૃત્યુ પાછળ તારી માતા રુદનના આંસુના એક એક બૂંદના સંગ્રહથી દરિયાના દરિયા અનંત દરિયા ભરાય એટલા મરણ તે કર્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ. જેને સંસારના પરિભ્રમણનો થાક લાગ્યો હોય એવો કોઈ જીવ પાત્ર થઈને સ્વદ્રવી સન્મુખ થઈ સ્વભાવના ગ્રહણ વડે સંકેત પ્રગટ કરી લે છે. આહા, તે ધર્મી જીવ વિશેષ વૈરાગ પામીને સ્વરૂપની રમણતા કરવા એકલો જંગલમાં ચાલ્યો જાય. કોઈ સાથે નહીં, કોઈ આહાર દેનાર નહીં, કોઈ શરીરની રક્ષા કરનાર નહીં, કોઈ ભેદ સાથે નહીં. અંદર એકત્વના આલંબનમાં રહી અંતરના આનંદની લહેર કરવા એકાંત જંગલમાં ચાલ્યો જાય. મુનિ થતા પહેલા માતા પાસે રજા માંગે. માતા રજા, માતા રડે તો કહે કે એક વાર રોદન કરી લે, હવે હું કોલ આપું છું કે ફરી બીજી માતા નહીં કરું. સ્વભાવના ઉગ્ર આલંબનમાં રહી ચારિત્રની ઉગ્ર સાધના સાધ કરીશ. આજે જ ચારિત્રના આનંદની દશાને હું અંગીકાર કરવા માંગુ છું. રજા આપ લ્યો, અત્યારે તો આવી વાતે સાંભળવા મળે નહીં, પણ જન્મ મરણના રોગ મટાડવાની આ જ દવા છે. આત્માનો આશ્રય લેવો એ જ ઔષધિ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. નિમિત્ત સાધન ને રાગ સાધન એવી ભ્રાંતિ સમાન કોઈ રોગ નથી. બરાબર, મિથ્યા તો મહા રોગ છે. સતને જાણનારા ગુરુની આ આજ્ઞા છે કે સ્વદ્રવીના આશ્રયમાં જતા ધર્મ થશે. તારો સ્વભાવ જ તારા ધર્મનું સાધન છે. વિચાર અને ધ્યાન તે ઔષધિ છે. સ્વરૂપની એકાગ્રતા રૂપ ધ્યાન તે ઔષધિ છે. આ સિવાય બહારના ઔષધ બધા ધ્રુવ ધાણી છે, ઉપાય નથી. આ પ્રમાણે અહીં કરણ શક્તિનું વર્ણન પૂરું છે. આ
શાસ્ત્ર છે તે જ્ઞાનનું સાધન છે. નવ તત્વ શ્રદ્ધાનું સાધન છે. અને છકાય જીવની દયા પાડવી તે ચારિત્રનું સાધન છે. કેથી અંત આવ્યા? આવી વાતો એ આવે છે, વ્યવહારની વાતો તો આવે જ. જો તમે એનો નિષેધ કરશો, કોઈ કોઈ છકાઈ જીવની દયા નહીં પાડે. નિમિત્તનો નિષેધ કરશો તો કોઈ શાસ્ત્ર વાંચશે નહીં, સાથે છોડી દેશે. અને નવ તત્વનું સદાન છોડી દેશે તો વ્યવહાર સદાન, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્રથી ભ્રષ્ટ થશે. અરે બાપુ, એ તો ભ્રષ્ટ નહીં થાય. આત્માને આશરે જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટ થશે ત્યારે. આ સાધન શક્તિ છે ને,
બહુ
ઊંચી છે,
ઊંચી, બહુ ઊંચી.
જગત આખું પોતાને સાધન માને છે, ત્રણને સાધન,
ત્રણને સાધન માને.
અને એનો ચોખ્ખો સમયસારનો નિષેધ પણ કર્યો છે. શું થાય તો પોતાને પોતે પોતે ઉપાદાનથી તૈયારી કરે તો થાય. ચાલો હવે સંપ્રદાન શક્તિ આવે છે. 44મી, 44, 45, 46, 47, 48, ચાર રહી. શરૂ કરો, પૂરી તો નહીં થાય. શરૂ કરો.
સંપ્રદાન શક્તિ, પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેપણામય, એટલે તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય સંપ્રદાન શક્તિ.
દેવું ને લેવું બે, પોતાથી દેવામાં આવતો એમને આત્મા દે છે,
આત્મા દે છે,
પોતે ખાય ને પોતે આવે છે. નો
આપ બનાવે, આપ ઈ ખાવે.
ખાવત નહીં અગાવે, ખાવત નહીં અગાવે, ચીકે નહીં ખાતા ખાતા.
થાક ના લાગે એમાં,
થાક ના લાગે. એ પદ બોલ્યા હતા ભાઈ શ્રવણ વેંગલામાં, તેને એમ કે આ તો કોઈ જાણતું જ ન હોય. હું કહું છું તો આ બી કઈ તો આમાં છે ભાઈ, ખા એ વાત. પણ એ બોલો સારું, એમ સમજો કે આ નિશ્ચયવાદી જીવો છે માટે આપણે એની વાત કરવી હોય. ઓલો આવે તો ની વાત કરતો, ક્યાંય ઠેકાણો થોડુંક છે, ઠેકાણે પડશે ખરો, પણ ટાઈમ લાગશે.
આચાર્ય ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારે શક્તિઓનું અદભુત વર્ણન કરે છે.
અદભુત તો
આનંદ શક્તિનો,
હવે કોઈની પાસેથી આનંદ લેવા માંગે તો ક્યાંથી મળશે?
આનંદનું સાધન આત્મા છે, બહારમાં આનંદનું સાધન કોઈ છે જ નહીં.
પરાશ્રિત સુખ નથી થાય. સંપ્રદાન શક્તિ છે પોતામાં, પોતે આનંદીએ ને પોતે જીએ, પોતે આપી બનાવે ને આપી ખાવે અને પછી